એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે મલયાલમ સાહિત્યની એક એવી કૃતિની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેણે ખરેખર ભારતીય સાહિત્ય પર એમ કહીએ કે એક અમીટ છાપ છોડી છે. હું વાત કરી રહ્યો છું થગ્ઝી શિવશંકર પિલ્લઈની ક્લાસિક કૃતિ ચેમ્મિન વિશે.
હા, ચેમ્મિન એટલે કે ઝીંગા. પણ આ ખાલી એક નવલકથા નથી, એ તો કેરળના દરિયાકાંઠાના માછીમારો, પેલો અરાયા સમુદાય, એમના જીવન, એમની શ્રદ્ધા, સંઘર્ષ, આ બધું જ એમાં છે. અને એટલું કાવ્યાત્મક રીતે અને એટલું કરુણ રીતે રજૂ થયું છે.
બરાબર. અને થગ્ઝી શિવશંકર પિલ્લઈ જ્ઞાનપીઠ વિજેતા લેખક, એમની ઓળખ જ વાસ્તવવાદી ચિત્રણ માટેની છે.
ખરેખર. પણ ચેમ્મિનમાં વાસ્તવવાદની સાથે સાથે પેલું લોકકથા જેવું, પૌરાણિક કથા જેવું તત્વ પણ ભળેલું છે જેને ખાસ બનાવે છે.
1956માં પ્રકાશિત થઈ અને તરત જ સફળ થઈ ગઈ. ખાલી મલયાલમમાં જ નહીં, અનુવાદો થયા અને દુનિયાભરમાં વખણાઈ.
અને પેલી ફિલ્મ પણ બની હતી ને એના પર 1965માં, એને તો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળેલો.
હા, બિલકુલ. તો આજે આપણે આ કથાના ઊંડાણમાં ઉતરીશું. એના પાત્રોના મનમાં ચાલતા દ્વંદ્વ, સમાજના બંધનો, પેલી માન્યતાઓનો પ્રભાવ, આ બધું સમજવાનો પ્રયત્ન કરીશું.
ચોક્કસ. તો શરૂઆત કરીએ કથાની પૃષ્ઠભૂમિથી. વાર્તા આપણને લઈ જાય છે કેરળના અરબી સમુદ્રના કિનારે, એક નાનકડું માછીમારોનું ગામ,
અરાયા સમુદાયનું ગામ, જેમનું જીવન પૂરેપૂરું સમુદ્ર પર નિર્ભર છે.
હા, સમુદ્ર જ એમની રોજીરોટી, એમનું જીવન અને ક્યારેક એમનું મોત પણ. એમ કહી શકાય કે સમુદ્ર એમના માટે એક જીવંત શક્તિ છે.
અને આ જીવન પર એક બહુ જ શક્તિશાળી માન્યતાનો પડછાયો છે, કડલમ્માની માન્યતા, એટલે કે સમુદ્ર માતા.
બરાબર. અને માન્યતા એવી છે કે જે પુરુષ દરિયામાં જાય છે ને, એની સલામતીનો આધાર કિનારે રહેલી એની પત્નીની પવિત્રતા પર છે, એની વફાદારી પર છે.
આ ખરેખર રસપ્રદ અને મહત્વનું પાસું છે.
હાસ્તો, જો પત્ની વિચારમાં પણ મનથી પણ જો સ્ખલન કરે તો કડેલમ્મા ગુસ્સે થાય અને એના પતિને દરિયો પાછો ના આપે, દરિયામાં જ સમાવી લે.
એટલે આ ખાલી અંધશ્રદ્ધા નથી, પણ એમના સમાજનું એક એમ કહીએ કે નૈતિક બંધારણ જેવું છે.
બિલકુલ. અને આ જ માન્યતા કથાના કેન્દ્રમાં રહેલા સંઘર્ષને જન્મ આપે છે.
અને એ સંઘર્ષ એટલે કરુથમમાં એક હિન્દુ માછીમારની દીકરી, ખૂબસૂરત છે, અને પારીકુટ્ટી જે એક મુસ્લિમ માછલી વેપારી છે, ભલો માણસ છે, લાગણીશીલ છે, એમની વચ્ચે પાંગરતો પ્રેમ.
નિષિદ્ધ પ્રેમ, કારણ કે ધર્મ અને સમાજના નિયમોની દિવાલ બહુ ઊંચી છે એમની વચ્ચે.
આ જ તો મૂળ સવાલ છે જે આખી નવલકથા ઉઠાવે છે. શું વ્યક્તિનો પ્રેમ, પેલી સામાજિક રૂઢિઓ, લોભ, પેલી ઊંડી જડાયેલી માન્યતાઓ, આ બધાના બોધ સામે ટકી શકે ખરો?
બરાબર. આ જ પ્રશ્નની આસપાસ આખી કથા વણાયેલી છે. તો ચાલો પાત્રોને થોડા નજીકથી જોઈએ, એમની સફર કેવી રહી.
હા, ચોક્કસ. શરૂઆત કરીએ નાયિકા કરુથમમાંથી. એ આ કથાની ધરી છે, પણ કરુણ ધરી.
હા, શરૂઆતમાં કેવી છે, એકદમ જીવંત, સ્વપ્નો જુએ છે, પેલા પારીકુટીના નિર્દોષ પ્રેમમાં પડે છે.
પણ પછી એના નસીબમાં જ જાણે પ્રેમ અને ફરજ વચ્ચેનો સંઘર્ષ લખાયેલો છે. પરિવારનું સન્માન, પિતાની મહત્વાકાંક્ષા,
અને આ બધાના ભાર નીચે એને પોતાના પ્રેમને દબાવી દેવો પડે છે. આપણે જોઈએ છે કે સંજોગો એને કેવી રીતે લાચાર બનાવી દે છે. એનો આત્મા જાણે ધીમે ધીમે કચડાતો જાય છે.
સમાજ દ્વારા પીડિત સ્ત્રીનું એક શક્તિશાળી પ્રતીક બની જાય છે એમ કહી શકાય.
ખરેખર. અને બીજો છેડો છે પારીકુટ્ટી, આદર્શ પ્રેમી. એનો પ્રેમ કોઈ સીમાઓ, કોઈ ધર્મ જોતો નથી.
પણ સમાજ તો જુએ છે ને, મુસ્લિમ હોવાને કારણે એ અરાયા સમુદાયમાં તો બહારનો માણસ જ ગણાય.
હા, એનો પ્રેમ એટલો શુદ્ધ છે, એટલો નિસ્વાર્થ છે કે લગભગ આધ્યાત્મિક લાગે. પણ આ જ પ્રેમ એને ભોળો પણ સાધિત કરે છે.
કેવી રીતે?
પેલો કરુથમ્માનો પિતા ચેમ્મન કુંજુ એ એનો ઉપયોગ કરી લે છે, અને જ્યારે કરુથમ્માના લગ્ન બીજે થઈ જાય છે ત્યારે પારીકુટીનું જીવન તો વેરવિખેર જ થઈ જાય છે, પૈસે ટકે બરબાદ અને મનથી ભાંગી પડેલો.
કિનારા પર ઉદાસ ગીતો ગાતો એક ભટકતો આત્મા, કરુથમ્માની યાદમાં જીવતો.
હવે વાત કરીએ ચેમ્બન કુંજુની, કરુથમ્માનો પિતા. કદાચ આખી નવલકથાનું સૌથી એમ કહીએ કે જટિલ અને ચર્ચાસ્પદ પાત્ર.
એને એક જ ધૂન છે, પોતાની હોડી અને જાળ. બસ એના માટે આ ખાલી કમાવાનું સાધન નથી, પણ મોભો છે, સ્ટેટસ છે, સ્વતંત્રતા છે.
અને આ ધૂન, આ મહત્વાકાંક્ષા એને આંધળો બનાવી દે છે. એ પારીકુટીની લાગણીઓનો ઉપયોગ કરતા પણ અચકાતો નથી.
પેલા કરુથમ્મા સાથે લગ્નના જૂઠા વચનો આપીને નહીં?
હા, એ જ. એના પાસેથી પૈસા પડાવે છે અને જેમ જેમ એ સફળ થતો જાય છે, પૈસાદાર બનતો જાય છે, તેમ તેમ એનું નૈતિક પતન થતું જાય છે. આ લોભ એને ક્યાં લઈ જાય છે એ જોવું બહુ દર્દનાક છે.
પછી આવે છે પલાની, જેની સાથે કરુથમ્માના લગ્ન થાય છે. ઈમાનદાર મહેનતુ માછીમાર, પણ અનાથ છે.
અને એ પેલી કડલમ્માની માન્યતામાં બહુ દ્રઢ વિશ્વાસ રાખે છે, પરંપરાને વળગી રહેવાવાળો માણસ.
શરૂઆતમાં એ શંકાશીલ હોય છે કરુથમ્મા વિશે, પેલી ગામની અફવાઓને કારણે.
હા, પણ ધીમે ધીમે એ કરુથમ્માની અંદરની સારપને, એની નિષ્ઠાને જુએ છે, એને પ્રેમ કરવા લાગે છે. પણ એનું નસીબ એવી રીતે કરુથમ્મા સાથે અને પેલી માન્યતા સાથે જોડાયેલું છે કે એ બિચારો અજાણતા જ આ ટ્રેજેડીનો ભોગ બની જાય છે. એના માટે બહુ સહાનુભૂતિ થાય.
અને છેલ્લે ચક્કી, કરુથમ્માની માં, એ પરંપરામાં બંધાયેલી સહન કરતી ભારતીય સ્ત્રીનું પ્રતિબિંબ છે.
બરાબર. પરિવારનો નૈતિક અવાજ બનવાની કોશિશ કરે છે. એને ખબર છે કે દીકરીનો પ્રેમ શક્ય નથી, પતિનો લોભ પણ દેખાય છે, પણ એ લાચાર છે.
અને એનું મૃત્યુ બીમારી અને દુઃખમાં એ જાણે પરિવારના નૈતિક પતન પર મોહર મારી દે છે.
આ બધા પાત્રો, એમના સંબંધો, એમની આશાઓ, ડર, નિર્ણયો, આ બધું મળીને એક એવો તાણાવાણો રચે છે જે આપણને સીધા કથાના હાર્દમાં લઈ જાય છે.
કથાની શરૂઆત જ થાય છે કરુથમ્મા અને પારીકુટ્ટીના પેલા નિર્દોષ છુપા પ્રેમથી.
હા, માછલી બજારમાં એમની નજરો મળે, ચૂપચાપ વાતો થાય.
પરાવો પ્રેમ ક્યાં છુપો રે, ગામમાં તરત વાતો થવા માંડે.
અને બરાબર એ જ સમયે ચેમ્બન કુંજુના મગજમાં પેલી હોડી અને જાળનું ભૂત સવાર થાય છે. એને પારીકુટ્ટીની લાગણીમાં એક મોકો દેખાય છે.
અને એ કેટલો ચાલાક છે.
બહુ જ. એ પારીકુટ્ટીને ભાવનાત્મક રીતે ફસાવે છે. કરુથમ્મા સાથે લગ્નની ખોટી આશા આપીને પોતાની હોડી માટે પૈસા ઉધાર લે છે.
અને પારીકુટ્ટી પ્રેમમાં આંધળો મદદ કરી દે છે.
અને આ સોદો, આ શરૂઆતનું પગલું એ જ આખી કરુણાંતિકાનો પાયો નાખે છે. જાણે એક મૂળ પાપ જેવું બની જાય છે.
અહીંથી જ નવલકથાના મુખ્ય વિષયો એકદમ સ્પષ્ટ થવા લાગે છે. પહેલો તો પેલો નિષિદ્ધ પ્રેમ.
હા, જે ધર્મ અને સમાજના બનાવેલા નિયમોને પડકારે છે. લેખકે આ પ્રેમને એટલો સહેજ ને પવિત્ર બતાવ્યો છે કે સામાજિક બંધનો આપણને કૃત્રિમ અને ક્રૂર લાગે.
બરાબર. બીજો વિષય છે લોભ. પેલી કહેવત છે ને, પેટ કરાવે વેઠ, પણ અહીં તો લાલસા કરાવે વેઠ જેવું છે.
સાચી વાત. ચેમ્બન કુંજુનું પાત્ર બતાવે છે કે વ્યક્તિગત મહત્વાકાંક્ષા માટે માણસ નૈતિકતાને કેવી રીતે નેવે મૂકી શકે છે. અને આ લાલસા ખાલી એને જ નહીં, આસપાસના બધાને અસર કરે છે.
અને ત્રીજો મુદ્દો, જે બહુ જ મહત્વનો છે, પિતૃસત્તા. કરુથમ્માની ઈચ્છાઓ, એની પસંદગીઓ, બધું જ એના પિતાના નિર્ણયો અને સમાજની અપેક્ષાઓ નીચે દબાઈ જાય છે.
હા, એનું જીવન એના હાથમાં રહેતું જ નથી. હવે કથા આગળ વધે છે. ચેમ્બન કુંજુને હોડી અને જાળ મળી જાય છે.
અને તરત એનો રંગ બદલાઈ જાય છે.
બરાબર. પેલા પારીકુટ્ટીને આપેલા વચનો બધું ભૂલી જાય છે, સંબંધ કાપી નાખે છે. બીજી બાજુ ગામમાં કરુથમ્માની અપવિત્રતાની અફવાઓ જોર પકડે છે. ચેમ્બન કુંજુની ઇજ્જતનો સવાલ ઊભો થાય છે.
એટલે પોતાની આબરૂ બચાવવા અને વાતને દબાવી દેવા એ ઉતાવળમાં કરુથમ્માના લગ્ન નક્કી કરી દે છે, દૂરના ગામના પેલા અનાથ માછીમાર પલાની સાથે.
કારણ કે અનાથ છે એટલે કોઈ એના કુળ વિશે, ભૂતકાળ વિશે જાજુ પૂછશે નહીં, એવી ગણતરી.
કરુથમ્મા બિચારી શું કરે, એની પાસે આ સિવાય કોઈ રસ્તો જ નથી.
એની પારીકુટ્ટીથી વિદાય, ઓ, એ દ્રશ્ય બહુ જ કરુણ છે. એ જાણે છે કે એ પોતાના મનના માનેલા પતિને છોડી રહી છે, પણ શું કરે, લાચાર છે.
અને પારીકુટ્ટીનું શું, એ તો ભાંગી જ પડે છે ને. પ્રેમ ગયો, પૈસા ગયા, આશાઓ ગઈ, બધું જ ગયું.
હા, કિનારા પર એક જીવતા શબ્દ જેવો બની જાય છે. બસ ઉદાસ ગીતો ગાયા કરે છે. એના ગીતો જાણે દરિયાની હવામાં ભળી જાય છે.
લગ્ન પછી કરુથમ્માના જીવનમાં નવો તબક્કો શરૂ થાય છે. એ પલાનીની વફાદાર પત્ની બનવાનો પૂરો પ્રયત્ન કરે છે. પેલી કડલમ્માના નિયમો પાળવાનો પ્રયાસ કરે છે.
પણ મનમાંથી પારીકુટ્ટી ક્યાં જાય? એની યાદ, કદાચ પવનમાં સંભળાતા એના ગીતોનો આભાસ, પેલો અપરાધ ભાવ એને સતત કોરી ખાય છે. એના માટે પેલું મનચંગા તો કથરોટ મેં ગંગા જેવી સ્થિતિ શક્ય જ નથી.
બીજી બાજુ પલાનીનું પાત્ર, એમાં પરિવર્તન આવે છે. શરૂઆતની શંકા દૂર થાય છે.
હા, એ ધીમે ધીમે કરુથમ્મા પર વિશ્વાસ કરવા લાગે છે. એને પ્રેમ કરવા લાગે છે. એને એક સારી પત્ની, એક સારી માતા તરીકે જુએ છે. એમના ઘરે દીકરો પણ જન્મે છે. એક નાજુક સંતુલન રચાય છે એમના જીવનમાં.
પણ આ સુખ પર પેલો ઓછાયો તો રહે જ છે, કડલમ્માની માન્યતાનો અને કરુથમ્માના ભૂતકાળનો.
અને આ બધાની સમાંતર પેલી ચેમ્મનકુંજુની વાર્તા ચાલે છે. એ વધુને વધુ પૈસાદાર બને છે, વધુ હોડીઓ ખરીદે છે, કઠોર નિર્દય વેપારી તરીકે ઓળખાય છે.
પણ એની કિંમત એ દઉ મોટી ચૂકવે છે નહીં આધ્યાત્મિક રીતે?
હા, એની પત્ની ચક્કી દુઃખમાં ઉપેક્ષામાં મૃત્યુ પામે છે. એનો નાનો દીકરો પંચમી એ પણ પિતાના સ્વભાવથી કંટાળીને ઘર છોડી દે છે.
એટલે અંતે શું વધ્યું? પૈસા, પણ પ્રેમ નહીં, પરિવાર નહીં, શાંતિ નહીં.
બરાબર, ભયંકર એકલતા. પેલી કહેવત, લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવાય, એ માનસિકતા એને પૈસો તો અપાવે છે પણ માણસ તરીકે નીચે પાડી દે છે.
આખી નવલકથામાં પેલી માન્યતાઓ અને પ્રતીકોનું ગૂંથણ અદ્ભુત છે. કડલમ્માની માન્યતા,
હા, એ કોઈ એક પાત્રની નથી પણ આખા સમાજના મન પર છવાયેલી છે. એ લોકોના નિર્ણયો, એમના ડર, એમની નૈતિકતા બધાને અસર કરે છે.
લેખક જાણે સવાલ પૂછે છે કે આ ખાલી અંધશ્રદ્ધા છે, સમાજને ખાસ કરીને સ્ત્રીઓને કાબૂમાં રાખવાનું સાધન, કે પછી એમાં કોઈ ઊંડું સત્ય છે?
આ પ્રશ્ન વાચકને વિચારતો કરી મૂકે છે. અને સમુદ્ર પોતે એ પણ જાણે એક પાત્ર જ છે.
હા, જીવન આપે છે, પાલન પોષણ કરે છે.
અને એ જ સમુદ્ર જ્યારે ગુસ્સે થાય ત્યારે બધું છીનવી પણ લે છે, સહાર કરે છે. એ મૂક સાક્ષી છે અને અંતે ન્યાય કરનાર પણ. પ્રકૃતિ અને માણસના સંબંધની જટિલતા એમાં દેખાય છે.
બીજા પ્રતીકો પણ છે, જેમ કે હોડી અને જાળ. શરૂઆતમાં આત્મનિર્ભરતાનું પ્રતીક, પણ ચેમ્મનકુંજુના હાથમાં આવીને લોભનું પ્રતીક બની જાય છે.
અને અંતમાં પેલી વિરાટ શાર્ક માછલી, એ શું છે? કડલમ્માનો ગુસ્સો, દૈવી બદલો, કે પછી ખાલી પ્રકૃતિની એક ઘટના જે પેલી માન્યતાને સાચી ઠેરવે છે?
આ બધા તત્વો ભેગા થાય છે અંતમાં, પરાકાષ્ઠામાં.
હા, નવલકથાનો અંત આવે છે એક ભયંકર દરિયાઈ તોફાન સાથે. સમુદ્ર ગાંડોતૂર બન્યો છે. પલાની બીજા માછીમારો સાથે દરિયામાં છે, જીવ જોખમમાં છે.
અને કિનારા પર વાતાવરણ તંગ છે. વર્ષોથી દબાયેલી લાગણીઓ, તોફાનનો ડર, કંઈક અજુકતું થવાનો અહેસાસ, આ બધાથી પ્રેરાઈને કરુથમ્મા ઘરની બહાર નીકળે છે.
અને બીચ પર એની મુલાકાત થાય છે પારીકુટ્ટી સાથે, જે હજી પણ એની રાહ જોઈ રહ્યો છે.
તોફાનની ભયાનકતાની વચ્ચે પેલી તૂટેલી, ત્યજી દેવાયેલી હોડીમાં,
હા, ત્યાં તેઓ આશરો લે છે. અને શબ્દો વગર જ વર્ષોનો દબાયેલો પ્રેમ, હતાશા, સમર્પણ બધું જ વ્યક્ત થાય છે. એમનું પહેલું અને છેલ્લું મિલન, ભાગ્ય સામે હારી ગયેલા બે પ્રેમીઓનું અંતિમ આલિંગન.
અને બરાબર એ જ સમયે દૂર દરિયામાં પલાની એક મોટી માછલી પકડે છે, ખુશ થાય છે, પણ એક મોટું મોજું એની હોડીને ઉથલાવી દે છે.
એ શાર્ક સામે લડે છે, પણ અંતે દરિયો એને પોતાની અંદર સમાવી લે છે. પેલી કડલમ્માની માન્યતા જેના મનમાં ઘર કરી ગઈ હતી, એ જાણે એના જ જીવનમાં સાચી પડે છે.
કેટલું કરુણ!
અને બીજે દિવસે સવારે તોફાન શાંત થાય છે. ગામલોકોને કિનારા પર બે મૃતદેહો મળે છે, કરુથમ્મા અને પારીકુટ્ટી એકબીજાના આલિંગનમાં. અને નજીકમાં જ પલાનીની તૂટેલી હોડી પાસે પેલી મોટી શાર્કની પાંખ દેખાય છે.
ઓહ, આ અંત ખરેખર હચમચાવી દેનારો છે. આખી કથા ફરી આપણને પેલા મૂળ મુદ્દા ઉપર લાવી દે છે, પરંપરા અને માન્યતાઓનો અત્યાચાર,
લોભના પરિણામો, નિષિદ્ધ પ્રેમની ટ્રેજરી,
અને માનવ ઈચ્છાશક્તિ વિરુદ્ધ પ્રકૃતિ કે ભાગ્યની શક્તિ,
અપરાધ ભાવ, આ બધાનું દુઃખદ પરિણામ હતું.
લેખક આપણને જવાબ નથી આપતા, પણ વિચારવા મજબૂર કરે છે.
નવલકથા પિતૃસત્તા પર પણ આંગળી ચીંધે છે. કરુથમ્માની મર્યાદિત સ્વતંત્રતા એનું ઉદાહરણ છે.
હા, અને એ સવાલ પણ પૂછે છે કે શું પ્રેમ ખરેખર ધર્મ જાતિની દિવાલો ઓળંગી શકે, અને જો હા તો સમાજ એને કેમ સ્વીકારી નથી શકતો.
વાચક તરીકે આ વાંચ્યા પછી મન પર એક ઉદાસી છવાઈ જાય છે, લાચારી લાગે છે, એમ કહીએ ને કે જીવ બળે એવો અનુભવ.
બરાબર, દરેક પાત્ર માટે ક્યાંક ને ક્યાંક સહાનુભૂતિ જાગે છે. કરુથમ્મા અને પારીકુટ્ટી માટે તો કરુણા થાય જ,
પણ પલાની માટે પણ દયા આવે. નિર્દોષ ભોગ બન્યો બિચારો, અને કદાચ છેલ્લે પેલો ચેમ્બન કુંજુ એની એકલતા માટે પણ અફસોસ થાય.
હા, આ કૃતિ મન પર એક ઊંડી છાપ છોડી જાય છે. ભાગ્ય, સ્વતંત્ર ઈચ્છા, પ્રેમ, શ્રદ્ધા, સમાજ, આ બધાની કિંમત શું છે એવા સવાલો ઊભા કરે છે.
અને કદાચ એટલે જ આટલા વર્ષો પછી પણ ચેમ્મીન આજે પણ એટલી જ પ્રસ્તુત લાગે છે, કારણ કે એ માનવ હૃદયની સનાતન ઈચ્છાઓ અને સમાજના કઠોર નિયમો વચ્ચેના શાશ્વત સંઘર્ષની વાત કરે છે.
સાચી વાત, અને એ આપણને યાદ અપાવે છે કે આપણી માન્યતાઓ અને પરંપરાઓ ભલે ગમે તેટલી જૂની હોય, એ વ્યક્તિના જીવન પર કેટલી ગંભીર અને ક્યારેક જીવલેણ અસર કરી શકે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.